SBS Audio is supported by advertising.
SBS is Australia's most trusted multilingual broadcaster. Our listeners are loyal, highly engaged, and have supported countless local businesses. We offer advertising packages for businesses of all sizes. Our experienced sales team will guide you through the process of owning a great campaign. Bring your own ad or have our production team make you something in one of our 68 languages. Start the conversation with your new audience today. Email sales@sbs.com.au.
આપ સાંભળી રહ્યા છો ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડ SBS ઓડિયો પોડકાસ્ટ, જે તમને આ દેશમાં સ્થાયી થવામાં અને ઓસ્ટ્રેલિયાને જાણવામાં મદદ કરશે.
ફ્રન્ટિયર વોર્સ એ એક એવો શબ્દ છે જેનો ઉપયોગ ઘણીવાર થાય છે. ઓસ્ટ્રેલિયામાં બ્રિટિશ વસાહત દરમિયાન કોલોનિયલ વસાહતીઓ અને સ્વદેશી લોકો વચ્ચેના 100થી વધુ વર્ષોના હિંસક સંઘર્ષોનું વર્ણન કરવા માટે આ શબ્દ વપરાય છે. ભલે ઓસ્ટ્રેલિયા એક એવું રાષ્ટ્ર છે કે જે વિદેશોમાં લડાયેલા યુદ્ધોમાં તેની ભૂમિકાનું સન્માન કરે છે, પરંતુ તે હજી સુધી જે ઘટનાઓએ આજે જે દેશ બનાવ્યો છે તેના સંઘર્ષોને સ્વીકાર્યા નથી. ઓસ્ટ્રેલિયન યુદ્ધો શું હતા અને તેનો શું ઇતિહાસ છે એ વિશેની વિગતે માહિતી મેળવીએ આજના આ ઓસ્ટ્રેલિયા એક્સપ્લેનના અહેવાલમાં. મિત્રો, અહીંયા એક ચેતવણી આપવાની છે. આ આર્ટિકલ અને પોડકાસ્ટ એપિસોડમાં હિંસાના સંદર્ભોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે કેટલાક લોકોને આપત્તિજનક પરિસ્થિતિમાં મૂકી શકે છે, તો તેની નોંધ લેવી. જ્યારે કેપ્ટન જેમ્સ કુક પ્રથમ વખત ઓસ્ટ્રેલિયા તરીકે ઓળખાતી ભૂમિના કિનારા પર આવ્યા, ત્યારે તેણે આ વિશાળ ભૂમિને ટેરા નલિયસ તરીકે જાહેર કરી, જેનો મતલબ થાય છે કે કોઈનું પણ નહીં. હકીકતમાં આ ટાપુ ખંડ સેંકડો વિવિધ મૂળ નિવાસી અને ટોરસ સ્ટ્રેટ આઇલેન્ડર રાષ્ટ્રોનું ઘર હતું. ત્યારબાદ સેંકડો હજારો સ્વદેશી લોકો કે જેમને તરત જ બ્રિટિશ તાજની પ્રજા તરીકે ગણવામાં આવી હતી. આ ફ્રન્ટિયર વોર્સ સ્વદેશી લોકો અને વસાહતીઓ વચ્ચેના ક્રૂર સંઘર્ષો કે જે ઓસ્ટ્રેલિયાના નિર્માણમાં મહત્વનો ભાગ બની ગયા હતા, પરંતુ આ ભયાનક ઇતિહાસનો હવે ઉલ્લેખ કરવામાં આવે છે. ફિલ્મ નિર્માતા રચેલ પાર્કિન્સ યુરોપિયન વારસો ધરાવતા એક એરોનટ અને કાલકડુન મહિલા છે. તેમણે વર્ષ 2022માં એક ટેલિવિઝન શ્રેણીનું નિર્માણ કર્યું હતું, જેમાં બ્રિટિશ વસાહતીઓથી તેમની જમીનની રક્ષા કરતા સ્વદેશી લોકોના સંઘર્ષની વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
Let's begin with the title, The Australian Wars. People might not have heard that before, and it's a title that we chose very deliberately because these were the wars that happened between initially the British Empire when it claimed the continent and then occupied it, but then was finished by the contemporary Australian colonial governments, which founded the Australian Federated Commonwealth Government.
1788માં પ્રથમ કાફલાના આગમનથી માંડીને 1930ના દાયકાના મધ્યભાગ સુધી સમગ્ર ખંડમાં ઓસ્ટ્રેલિયન યુદ્ધો લડવામાં આવ્યા હોવા છતાં આ સંઘર્ષોને શાળાના અભ્યાસક્રમમાં ભણાવવામાં આવ્યા ન હતા અને 20મી સદીના અંત સુધી યુદ્ધ તરીકે પણ સ્વીકારવામાં આવ્યા ન હતા. પ્રોફેસર હેનરી રેનોલ્ડ્સ ઓસ્ટ્રેલિયાના સૌથી આદરણીય ઇતિહાસકારોમાંના એક છે અને યુદ્ધના નિષ્ણાત પણ છે. 1966માં જ્યારે તેમણે ઇતિહાસ શીખવાનું શરૂ કર્યું, ત્યારે ઇતિહાસના પુસ્તકોમાં મૂળ નિવાસી લોકોનો લગભગ કોઈ ઉલ્લેખ ન હતો.
Don't you mention the Aborigines twice merely in passing, and there wasn't even an entry in the index. Only fairly recently there has been a general acceptance that the conflict actually was warfare. It wasn't warfare like people understand in the modern world.
કારણ કે તે ગેરિલા યુદ્ધો હતા. પ્રોફેસર રેનોલ્ડ્સ વધુમાં સમજાવે છે કે કારણ કે તે મોટા સૈન્ય અને લડાઈઓ સાથેના સામાન્ય યુદ્ધ જેવા નહોતા અને સૈન્યનો કોઈ પહેરવેશ પણ ન હતો.
The view was that it was too small and scattered to be considered having the gravity of warfare. There were no uniforms, no marching soldiers. Never really was a case of large formations and battles in the classical sense. But nonetheless, it clearly was a form of warfare.
Australian Frontier Wars' na anya nishnat, itihaskar Dr. Nicholas Clements. તેઓ પણ આ બાબત સાથે સંમત થાય છે.
They knew it as a war then. All the colonial documents refer to it as warfare. But in the 20th and 21st century, we have lost sight of that. And I think there are also some underlying political reasons why many people can't identify it as a war.
અને તે રાજકીય કારણો, ટેરા નલિયસ અને બ્રિટિશ કાયદાની વિભાવના પર આધારિત છે, તેમ રશેલ પર્કિન્સ સમજાવતા જણાવે છે કે
There's a contradiction at the heart of these wars that began with the way the British described their occupation. They announced that the Aboriginal people had become British citizens, and so they could never officially declare war, because to do so would mean that they were declaring war on their own citizens. However, the British used military force to ensure that their occupation of the continent was successful.
1990 ના દાયકાની શરૂઆતમાં ટેરા નલિયસની ઘોષણાને કાનૂની રીતે પડકારવામાં આવી હતી અને ઉથલાવી દેવામાં પણ આવી હતી, જેને સીમાચિહ્નરૂપ માબો નિર્ણય તરીકે ઓળખવામાં આવે છે. તે પછી જ આ યુદ્ધોનો સ્વીકાર કરી શકાયો હતો. પ્રોફેસર રેનોલ્ડ્સ સમજાવે છે કે તે સમય સુધી આદિજાતિના સમુદાય આ જમીનના માલિક નથી એમ ગણાતું હતું, કારણ કે તેમની પાસે કાયદાકીય રીતે કોઈ સાબિતી ન હતી.
Up until this time, the view had been that the Aborigines did not own the land. So therefore, the fighting couldn't be about the control of land because they didn't have any legal title to land. After 1992 and that judgment, the nature of the war had to change because clearly it was about the sort of issues which war has always been about, control over territory.
Dr. Clements કહે છે કે ઓસ્ટ્રેલિયન ભૂમિ સ્વદેશી સમુદાયની માલિકીની છે એ બાબતને માન્યતા આપવામાં બ્રિટિશ સામ્રાજ્યની નિષ્ફળતા એ એક ઐતિહાસિક વિસંગતતા છે.
At the very heart of the British colonisation of Australia was a flawed premise. Unlike all the other countries the British colonised, they did not acknowledge the sovereignty of the Indigenous owners here in Australia. Because of that, there were no treaties. There was no attempt to negotiate with the local peoples. And to this day, we struggle from a legal standpoint to understand what their rights are for the land.
અને વાટાઘાટની નિષ્ફળતા ક્રૂર રક્તપાત તરફ દોરી ગઈ. નિષ્ણાતોની ટીમ દ્વારા શોધી કાઢવામાં આવેલા વસાહતી રેકોર્ડ્સ અને પુરાતત્વીય પુરાવા સંઘર્ષના ભયાનક ઘર્ષણને ઉજાગર કરે છે. ફક્ત નેશનલ મ્યુઝિયમ ઓફ ઓસ્ટ્રેલિયા પાસે મૂળ નિવાસી પૂર્વજોના 400થી વધુ અવશેષો છે, જેમાંથી ઘણા મૃત્યુદંડ, શિરછેદ અને હત્યાકાંડ દ્વારા મૃત્યુના પુરાવા દર્શાવે છે. રશેલ પર્કિન્સ કહે છે કે આ ઘટનાને તેમના વંશજો હંમેશા યાદ રાખશે.
A lot of Aboriginal people have been the vessels for carrying this history. Aboriginal people have handed down the stories of what happened to them to us in our families. So I grew up knowing about the massacre of my people in Queensland, and I knew about the violent rape of my great-grandmother, etc.
વર્ષ 1824 અને 1831ની વચ્ચે લડાયેલું તાઝમાનિયાનું બ્લેક વોર ઓસ્ટ્રેલિયાના ઇતિહાસમાં સૌથી તીવ્ર સરહદી સંઘર્ષ હતો. ડોક્ટર ક્લેમેન્ટ્સ સમજાવે છે.
The Black War, as it's become known, was the most constricted geographically and temporally in anywhere in Australia.
ઓસ્ટ્રેલિયન યુદ્ધ વિશેની શ્રેણીમાં રશેલ પર્કિન્સ સમજાવે છે કે કોરિયા, મલેશિયા, ઇન્ડોનેશિયા, વિયેતનામ અને શાંતિ અભિયાનોમાં સંયુક્ત રીતે મૃત્યુ પામેલા તાઝમાનિયનોની સંખ્યા કરતાં વધુ તાઝમાનિયનો બ્લેક વોર્સ દરમિયાન મૃત્યુ પામ્યા હતા. ડોક્ટર નિકોલસ ક્લેમેન્ટ્સ કહે છે કે વસાહતી અધિકારીઓ અને વસાહતીઓના મૂળ નિવાસી લોકો દ્વારા ભયભીત કરવામાં આવ્યા હતા.
Aboriginal resistance was striking. Everybody knew somebody in the colonial world who had been killed or wounded by Aboriginal people, who'd had their farms burnt down. It was absolutely terrifying. In fact, serious people were contemplating having to abandon the colony.
પણ યુરોપિયનોનો વિજય થયો હતો. તેઓએ લગભગ સ્વદેશી તઝવાનિયનોનો નાશ કર્યો હતો.
It's only by a hair's breadth that we even have Aboriginal descendants in Tasmania today, because they were almost completely wiped out, largely by violence.
અને આ હિંસાનો ઘણો ભાગ જાતીય હિંસા હતી. પ્રણાલીગત દુષ્કર્મ અને મૂળ નિવાસી મહિલાઓનું અપહરણ એટલું સામાન્ય હતું કે કેટલાક ઇતિહાસકારોના જણાવ્યા પ્રમાણે ચોક્કસ મૂળ નિવાસી રાષ્ટ્રોનું અસ્તિત્વ જાતીય હુમલાને આભારી છે.
The trigger for the violence, the match that lit the spark, was sexual violence. And that story begins with the gender imbalance in colonial society. So in Tasmania, for instance, there were 10 or 12 men for every woman. However, out on the frontier were these exotic, naked Aboriginal women who they'd been taught to regard as scarcely human, and certainly people that they didn't need to respect.
ઓસ્ટ્રેલિયાના ઘણા ભાગોમાં મૂળ નિવાસી પ્રતિકારને કચડી નાખવા માટે કોલોનિયલિસ્ટે નેટિવ પોલીસની રચના કરી હતી, જે આતંક પેદા કરવા માટે ઉપયોગમાં લેવાતું એક પ્રશિક્ષિત અર્ધલશ્કરી દળ હતું. પ્રોફેસર રેનોલ્ડ્સ આ અંગે વધુમાં સમજાવે છે.
You recruited native soldiers and you used them as basically a military force. And this was undoubtedly the major force in breaking down Aboriginal resistance. And the native police were used for 50 years as settlement moved across this vast colony.
આ માણસોને ગણવેશ, બંદૂકો અને ઘોડાઓ આપવામાં આવ્યા હતા. ડોક્ટર ક્લેમેન્સ માને છે કે ગોરા અધિકારીઓ દ્વારા તેમની સાથે ચાલાકી કરવામાં આવી હતી, જેમણે તેમનો ઉપયોગ તેમના પરંપરાગત મૂળ નિવાસી જ્ઞાન અને કુશળતા માટે કર્યો હતો.
The toll taken by the native police in Queensland alone was in the tens of thousands. Estimates go as high as 60,000 to 80,000, I believe, which is absolutely staggering. And it casts a moral cloud over this whole nasty business.
આ બધો ઇતિહાસ કંઈક એવો છે કે જેનો સામનો રશેલ પર્કિન્સને ઓસ્ટ્રેલિયન વોર્સ ડોક્યુમેન્ટરી સિરીઝ બનાવતી વખતે કરવો પડ્યો હતો.
I found a recording that had been made by my grandmother talking about her mother's family being massacred that I'd never heard before, and I'd never been to the place where it happened, and I'd never really found out where it happened until I made the documentary series.
ડોક્ટર ક્લેમેન્સ, જેમના પૂર્વજો વસાહતીઓ હતા, તેઓ માને છે કે તમામ ઓસ્ટ્રેલિયનોએ શરમની લાગણીઓ દૂર કરી ભૂતકાળના અન્યાયો પર પ્રકાશ પાડવાની જરૂર છે.
Whether someone's ancestors were involved or not, we are all the inheritors of Aboriginal land, which was stolen land. At a minimum, we all have a role to play in unveiling this history, coming to terms with this history, and playing a role in a positive future.
તમે ઓસ્ટ્રેલિયન વોર્સ સિરીઝને SBS ઓન ડિમાન્ડ પર નિહાળી શકો છો. ક્લાઉડિયાના બ્લેન્કો દ્વારા પ્રસ્તુત ઓસ્ટ્રેલિયા એક્સપ્લેનનો આ અહેવાલ SBS ગુજરાતી પર તમે સાંભળ્યો સંતોષ પટેલ પાસેથી.
આપ સાંભળી રહ્યા હતા SBS ઓડિયો પોડકાસ્ટ. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન શ્રેણીના વધુ એપિસોડ માટે મુલાકાત લો sbs.com.au/australiaexplained.
Why do people want to be at work? To feel heard, appreciated, part of something, and to know there's a career path for everyone. Inclusive workplaces are linked to increased innovation, productivity, and employee satisfaction. Make your organization a place where people want to be. For inclusion and diversity training, visit inclusion-program.com.au.